நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌ ஜாயானம், நமோ நோயை சௌ திருகாவலத்தை சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம, மங்கனம் பகவானையோ மகனம் ரூபமோகி, மங்களன் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
કોઈ ગુણ છે કે કોઈ પર્યાય છે એનો સ્પષ્ટીકરણ કરે નહી. પ્રશ્નનો શ્રેષ્ઠનો એ પ્રશ્ન છે કે આપે સંગમ દર્શનમાં આત્માની વાત બધું સ્પષ્ટ છે એમ કહ્યું, અને જ્ઞાનની અપેક્ષામાં શું છે? જયારે ઉત્તર આપે છે કે સંગમ દર્શનમાં જે કહ્યું હતું એ જ સમ્યક જ્ઞાનમાં અનુભૂતિ કહીએ છીએ. સમ્યક દર્શનમાં જે શુદ્ધ નયનો વિષય અબદ્ધ સ્પષ્ટ બતાવી અને સમ્યક દર્શન પર્યાયનું વર્ણન કર્યું હતું એને આ શુદ્ધ સમ્યક જ્ઞાનનું અહીંયા વર્ણન સંકેતનું વર્ણન હતું એ ચૌદમી ગાથામાં હતું. સંગમ જ્ઞાનનું વર્ણન આ પંચમાં છે. વસ્તુ એકની એક છે, એ દર્શનમાં પણ અનુભવ થાય એ જ અનુભૂતિ શુદ્ધ જ્ઞાનમાં થાય. શું કીધું? જે અનુભવી અનુભવ સંગમ દર્શનમાં થાય એ જ અનુભવ શુદ્ધ જ્ઞાનમાં પણ થાય. આ શુદ્ધ જ્ઞાનમાં અનુભવ થાય એની વાત છે. પંદરગાથા જો પસઈ અપામ અબજ પુષ્ણ અપદેશ સંબંધન પસઈ જન શાસન અબજ સ્પષ્ટ જનાઈ નથી એ અવિષ્ય દેખે આત્માને એ દૈવ તેમજ ભાવજીને શાસન દેખે તો ખરી વિકાસ. જે કોઈ આત્મા આ ભગવાન આત્માને કર્મના સંબંધ જ્ઞાનો જોવે છે, કર્મની બંધના સંબંધ જ્ઞાનો જોવે છે અને સંયોગી પરમાણુ વિશ્વા એના રહીત જોવે છે અને અનેરા અનેરા પણ ગતિ ના જોતા એક પણ આત્મા સેમ જોવે છે અવિશેષ, એમાં દર્શન જ્ઞાન આદિના વેદને દ્રવ્યમાં ન જોતા એકનો સામાન્ય જોવે અને અસંત અને વિકારમાં સહિત છે પર્યાયમાં છતાં તેનાથી રહી જોવે એને આ જૈન શાસન કહે છે. જૈન શાસન એ પર્યાય છે. એ પાંચ ભાવો તો આત્માની અનુભૂતિ ભાવ સ્વરૂપ આત્માના આનંદનો અનુભવ અને અનંત ગુણ સંપન્ન પ્રભુ એ આનંદ ગુણ એક સમયમાં વ્યક્ત પર્યાય આનંદ ગુણની એની જે વેદન એને અનુભૂતિ કહે છે. એની વાત થાય છે. વિષયથી સમસ્ત ભીન શાસન અનુભૂતિ એ આત્માને કર્મના સંબંધ જ્ઞાનો અને વિશેષ પર્યાય જ્ઞાનો અને રાગના વિકલ્પ વિનાનો એવા આત્માને જે અંદર જોવે છે, એટલે અનુભવે છે, એ અનુભૂતિને જૈન શાસન કહે છે. જૈન શાસન ની પર્યાય છે આ તો, કેમ કે વેદન પર્યાયમાં છે. ભલે દ્રષ્ટિનો વિષય જોવું અબધ સ્પષ્ટ છે, છતાં વેદનમાં અનુભૂતિમાં આતિન્દ્રિય આનંદ આદિ અનુભવાય એ આત્મા છે અને તે જૈન શાસન છે. ધ્રુવને અહીંયા ગૌણ ક્રિયા છે, કારણ કે ધ્રુવનું વેદન હોતું નથી. એની વાત છે, વેદન છે એ પર્યાયનું હોય છે. એથી ભગવાન આત્મા અબધ સ્પષ્ટ અનન્ય એકરૂપ હોવા છતાં તેનું વેદન જે છે એ પર્યાયમાં પાંચ પ્રકારનું વેદન એને આવે છે. એક રૂપ પણ પાંચ પ્રકાર, હા, એની વાત આવશે થોડી. ભૂતિ કેમ કે જે આત્મા રાગ ને બંધ અને ભેદ ને વિશેષથી રહી અનુભવમાં આવે તેને ભાવ શુદ્ધ જ્ઞાન કહે છે. આમાંથી તકરાર ઉઠાવે છે ને કોઈ, કે અપદેશ પંત મધ્યમ શોધ્યો છે ને, એ અપદેશ એટલે અહીં કથન ન લેવું, અપદેશ એટલે અખંડ અખંડ લેવું એમ કોઈ કહે છે. એમ અહીં છે સંસ્કૃત ટીકાકાર આચાર્ય મહારાજ પોતે કહે છે, અપદેશ એટલે સૂત્ર. એટલે શું કે અપદેશ એટલે સૂત્રમાં આ કહે છે, ભાવ વેદન ની આત્મા અનુભૂતિનું વેદન જે કરે તે ગ્રંથ સૂત્રમાં કહ્યું છે. સમજાનું કઈ, આત્મા અબધ સ્પર્શ આદિ અભેદ ને અનુભવે એને અહીંયા ભાવ શુદ્ધ જ્ઞાન કહ્યું છે. તો ભાવ શુદ્ધ કથન જે અપદેશ કથન છે એ આવી જાય છે. અપદેશ શબ્દ એમાં આવી જાય છે. કોઈ એમ કે છે કે અમરચંદ્ર આચાર અપદેશ અર્થમાં મુજાણા છે, માટે અપદેશનો અર્થ કર્યો નથી. એમ નથી પંડિતજી, અપદેશ શાસ્ત્ર છે એ આવી ગયું, એમાં આ શબ્દો છે એ અપદેશમાં આવી જાય છે. શબ્દોમાં અપદેશ એટલે કથન, જયખંડ આચાર્યમાં અપદેશનો સૂત્ર કર્યો છે, દરેક સૂત્ર આ શબ્દો, એ શબ્દોમાં પણ દ્રઢ સૂત્રમાં પણ બાર અંગના દ્રવ્ય સૂત્રમાં પણ આત્માને અબુદ્ધ અનુભવો એમ કહ્યું છે. સમજાય છે કાંઈ, બાહ્ય અંગની અંદર ચૌદ પૂર્વની અંદર ભગવાન આત્મા અબુદ્ધ સ્પષ્ટ છે એનું ભાવ શુદ્ધ જ્ઞાન થી અનુભવ કરવો, એ ભાવ શુદ્ધ જ્ઞાન ને જ્યાં જૈન શાસન કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાન દ્રઢ નહીં. સમજાય છે? કઈ ઘણી વાત છે ભાઈ. પંદરની ગાથા એવી લખી છે તમે ને, એના પછી જૈન શાસનની અનુભૂતિ કારણ કે આત્મા જ્ઞાનમાં પૂરણ જ્ઞેય તરીકે જણાનો આત્મા એની પર્યાયની જ્ઞાન દશામાં પૂરણ સ્વરૂપ જણાનું, એ જણાનું એ ભાવસુ જ્ઞાન છે. અને ભાવસુ જ્ઞાન છે એ જૈન શાસન છે. એ કેમ કે બારે અંગનો સાર વિચારતા છે. ઘંટાસ્તી કાયમાં એ બહુ લીધો છે કે બારે અંગમાં સાર શું છે. બહુ કથન ઘણા ત્રણાન યોગમાં કથન, કથક કરણાન યોગમાં, દ્રવ્યાની યોગમાં આદિ હવે વિષય ઘણા પ્રકાર, પણ એનો સરનો સરવાળો ને સાર શું છે. પંચાસી કાયમાં કહ્યું છે કે ચારેય યોગોનો સાર વિતરાગતા છે. વિતરાગતા એ પર્યાય છે, પણ એ પર્યાય વિકારી વિતરાગ મૂર્તિ ભગવાન એને આશ્રયથી પર્યાય પ્રગટ થાય છે. સમજાય છે? કઈ એ શુદ્ધ ધ્યાન કહ્યું છે ને, એ શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આ પર્યાય વિકારી દ્રવ જ્ઞાનનું જ્ઞાનનું થવું, અભેદનો અનુભવ થવો છે એ પર્યાય, પણ એ શુદ્ધ જ્ઞાનથી આત્મા છે. એ શુદ્ધ જ્ઞાનની પર્યાયથી આત્મા છે એમ કહે છે. પર્યાયને આત્મા કહ્યો છે. નિયમ સારના અર્ત્રી ગાથામાં એમ કહ્યું છે કે સંપર્ધરાને મોક્ષ એ વ્યવહાર છે, એ વ્યવહાર આત્મા છે. નિશ્ચય આત્મા એ પર્યાયથી જુદો છે, ત્રિકાળીથી નિશ્ચય આત્મા છે. નિશ્ચય આત્મા આર્થિક રાતા એમ કહ્યું છે કે પર્યાય વિનાનો જે ત્રિકાળી વસ્તુ એને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. અહીં કહે છે કે એનો જે અનુભવ થાય તેને અમે આત્મા કહીએ છીએ. સમજાય? બે સાચો પર્યાય. અહીં તો પર્યાયને પણ સિદ્ધ કરવું છે. કોઈ પર્યાય કાઢી નાખે કે પર્યાય નથી. જ્ઞાનની ગાથામાં પર્યાયને અભૂતાર્થ કીધી, અભૂતાર્થ કીધી અજ્ઞાનમાં, એમ કરીને કાઢી કોઈ નાખે મિથ્યા બાકી થઈ જાય મિથ્યા દ્રષ્ટિ. એ માટે અહીં કહે છે કે ત્રિકાદ્રવ્યનો અનુભવ એની વાત છે પ્રભુ. એ આનંદનો નાથ સચિદાનંદ પ્રભુ દ્રવ્ય એનો અનુભવ એ સ્પાર્શુ જ્ઞાન છે. અને ભાવસુ જ્ઞાન છે એ આત્મા છે. અને પર્યાયને આત્મા કહ્યો. સાદવાદ વિતરાગની વાણી, દિગંબર સંતોની વાણી એટલે કે વિતરાગની વાણી. સર્વજ્ઞની જીવ ધની, જીવ ધની છે. આ છે કે જે અહીંયા પાંચ અનુભવમાં એ અનુભૂતિ થઈ એ શુદ્ધ જ્ઞાન પૂરતી આત્મા જ છે. શુદ્ધ ભાષા એવી છે, નિશ્ચયથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. અને જે જીવનું હશે આવીર્ભાવ અને શિરોભાવ હશે ને, જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ શાંતિથી પ્રભુ આ તો ધર્મ કથા ત્રણ લોકના નાથની વાત છે, આ કોઈ સાધારણ અલી ડોલાની વાત નથી. હવે ત્યાં સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ એ શું કે છે? સામાન્ય જ્ઞાન ની ત્રિકાળ છે તેનો આવિર્ભાવ એ અત્યારે નથી. અગિયારમી ગાથામાં ત્રિકાળી જ્ઞાયક ભાવ ને જાણનાર ને આવિર્ભાવ થયો એમ કહેવામાં આવ્યું. શું કહ્યું? અગિયારમી ગાથામાં ત્રિકાળી જ્ઞાયક ભાવ ને જાણનાર ને શુદ્ધ જ્ઞાન વાળો જાણનાર ને જ્ઞાન ને જાણનારો કહ્યો, એને આવિર્ભાવ થયો એમ કહ્યો. એટલે શું કે જે રાગની આસાદનમાં હતો એ રાગને દૂર કરીને આત્માનો અનુભવ થયો, એ વસ્તુ આવિર્ભાવ પ્રગટ થઈ. વસ્તુ પ્રગટ થતી નથી, વસ્તુ તો તીસા એક રૂપ છે. આત્મા જે વસ્તુ છે તો ટીકાળી નિરાવરણ ટીકાળરૂપ છે, પણ ત્યાં જેના ખ્યાલમાં અંદર આવ્યો વેદ વિનાનો રાગ વિનાનો વિશેષ વિનાનો સામાન્ય આત્મા જે ધ્યાનમાં લક્ષ્મ અનુભવમાં આવ્યો એને આત્મા આવિર્ભાવ થયો એમ કહેવામાં આવ્યું છે. આત્મા આવિર્ભાવ થતો નથી, આવિર્ભાવ તો વસ્તુ દેખાડી એકરૂપ છે, પણ એને ખ્યાલમાં આવ્યો એટલે આવિર્ભાવ એના છે એમ આવ્યું. નાયક પણ છે, પણ જેને અનુભવમાં નથી એને છે નથી. વાત સમજાય છે? કાંઈ ભગવાન આત્મા જ્ઞાયક ચિદાનંદ અબધ સ્પર્શન ભેદ વિશેષ રહી છે, પણ છે એ કોને? જેને તેના તરફનો અનુભવ થાય છે તેને. વસ્તુ તો વસ્તુ છે, પણ વસ્તુનો અનુસરીને વસ્તુને અનુસરીને અનુભવ કરવામાં આવે એને આત્મા આવિર્ભાવ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. અગિયારમી વાત. અને રાગ અને પુણ્યના પરિણામમાં રોકાયેલો પ્રાણી તેને જ્ઞાયક ભાવ હોવા છતાં તેને પીળો ભાવ છે, તેને જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે. બીજી વાત છે, ધ્યાન રાખજો. આવિર્ભાવ તિરુભાવની વ્યાખ્યા અને આ આવિર્ભાવ તિરુભાવની વ્યાખ્યા જુદી વાત છે. શાંતિથી સમજવું કહું, આવો મનસ્ભાવ કેટ મળશે? દુર્લભ ચીજ એને કીધી છે પ્રભુએ, પૈસા મળવા આબરૂ મળવી એને દુર્લભ કીધી નથી. સમજાય છે? કાંઈ છતાં એક ઠેકાણે એને દુર્લભ કીધી છે. કઈ અપેક્ષા એ? કેમ કે તારા પ્રયત્નથી મળતો નથી, એ પૂર્વના પુનથી મળે એ અપેક્ષાએ દુર્લભ કર્યું. અને અનંતવાર મળી છે માટે તે દુર્લભ નથી એમ સુલભ કીધું. ચંદભાઈ, પ્રભુ નો માર્ગ બાપા અલૌકિક છે ભાઈ. એક તો મેં એમ કહ્યું કે પૈસા મળવા એ દુર્લભ છે, કેમ કે તેના પ્રયત્નો નું ફળ નથી. એ તો પૂર્વના પુણ્ય હોય તો મળે એ અપેક્ષા એ વાત કરી છે. બીજી વાત કરીએ કે બીજી બધી ચીજ સુલભ છે, એક આત્માનો અનુભવ દુર્લભ છે. ત્યાં આત્માના દુર્લભતાની વાત પર વસ્તુ અનંત વાર મળી છે તેને લક્ષમાં રાખીને આત્માનો અનુભવ તે દુર્લભ છે. પૈસા મળવો કાઢી દુર્લભ છે નહીં. એક વાત વાત યાદ કરી વાત કહેવાય. એકંદર એક વાત બીજી આવી એકદમ એમ કે છે કે આ પૈસા જે મળે છે ને એ વેચનારને વેચતા આવડતું નથી કે આવડે માટે મળે છે, ભગવાના પુણ્યને લઈને મળે છે એમ નહીં. એક વાત એવી છે પણ એમ નથી. વસ્તુ જે મળવી એનું નિમિત્તપણું પુણ્યનું નિમિત્તપણું એ પુણ્યથી આવે છે એમ નહીં. પૂર્વનું તો નિમિત્તપણું પણ એ રજકણોનું આવવું સ્વતંત્ર તે તમે એ પર્યાયો તેના સંયોગમાં આવવાનું તે આવે છે એના પ્રયત્નથી ને એના રાજથી આવે છે ને પુણ્યથી આવે છે એમ કેવો એ વ્યવહાર છે. હા હા હા. હવે અહીંયા આત્મા જ્ઞાયક ભાવ ત્રિકાળી ચૈતન્ય પ્રભુ બધને ભેદ ન જ્ઞાનો દર્શન જ્ઞાન ચારિત્ર પણ એવા ભેદ પણ જેમાં નથી એવો જે આત્મા એને અનુભવો એનું નામ ભાવ શુદ્ધ જ્ઞાન, એનું નામ જૈન શાસન, એનું નામ આનંદનો પર્યાયમાં વેદન એમ કહેવામાં આવે છે. આહા જૈન શાસન એટલે જૈન શાસન અહીંયા દ્રવગુણ નહીં, જૈન શાસન પર્યાય છે. જે વસ્તુ છે શિકારી પ્રભુ આત્મા એનું વેદન નું થવું તે જૈન શાસન છે. એ જૈન ધર્મ સમજો તે જૈન થયો, તે જૈન થયો જેને અબુદ્ધ પ્રશ્ન ને જાણ્યો નહીં અનુભવ્યો નહીં એ જૈન. એથી કે છે કે એ આત્મા જે અબદ્ધ સ્પષ્ટ ટીકાળી એને જે ગ્યારમી ગાથામાં જે પર્યાય તર્પની દ્રષ્ટિવાળાને તે જ્ઞાયક ભાવ તીરો ભાવ છે. જ્ઞાયક ભાવ તીરો ભાવ થતો નથી પણ એને તીરો ભાવ છે. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ જ છે તો ત્રિકાળી નિરાવરણ ત્રિકાળી નિરાવરણ પ્રભુ છે. પણ અજ્ઞાની દયાદાન ને પુણ્ય રાજને ધર્મ માનનારા અને રાજકીય આત્માને માનનારા લાભ માનનારા એને જ્ઞાયક ભાવ તિરોભૂત છે, ઢંકાઈ ગયો છે એને એમ ક્યાં કહ્યું. અને જેને આત્માને રાજથી ભીણ પાડીને અનુભવ્યો એને જ્ઞાયક ભાવ આવિર્ભાવ એટલે પ્રગટ્યો છે તો છે પણ ખ્યાલમાં આવ્યો ત્યારે પ્રગટ્યો એમ કહેવામાં આ એવી બીજી રીત છે. તેની ધ્યાન રાખજો. હા તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ, પર્યાયનો અનુભવ તે દ્રવ્યનો અનુભવ એમ કહ્યું છે. વાત થાય આત્માની અનુભૂતિ તે જ અનુભૂતિ છે પર્યાય, શુદ્ધ જ્ઞાનની પર્યાય પણ એ આત્મા. હવે જ્ઞાન સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ આમાં ફેર છે અગિયારમી ગાથામાં જે સામાન્ય નો આવિર્ભાવ, આ આવિર્ભાવ બે માં તદ્દન ઉલટો ભાવ છે.
પાછળ માણસો ઉભેલા છે અને ભાઈઓને નમ્ર વિનંતી કે દબાવે છે, વચના ઘણી જગ્યા છે, હવે નજીક પાછળનો બીજા ભાઈઓ સાંસ્કૃતિક ગુરુદેવના પ્રવચનનો લાભ લઈ શકે. મહેરબાની કરીને નજીક નજીક બેઠો, અહીંયા ઘણી જગ્યા વચમાં, અહીંયા બી ઘણી જગ્યા.
હું માણસ
માં સર કેવું હાજર પ્રભુ બહેનો પણ જરા દવા નમ્ર વિનંતી બહેનોને નજીક નજીક આવ્યું. પૂજ્ય ગુરુદેવજીએ કહ્યું છે નજીક બેઠો બધા ભાઈઓ
તડકે ઉભા છે,
બાર બધા તડકે ઉભેલા છે. વચમાં ઘણી જગ્યા છે ભાઈઓ, જરા દવા
તડકે ઉભા એને આપીરો ભાવ આત્મા થઈ જાય. પ્રભુ અહીં જે કે છે સાંભળો કે સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ એટલે કે રાજ ને પુણ્ય પાપના ભાવ વિજ્ઞાન એ એકલો આત્માનો અનુભવ પર્યાય, એ પર્યાયને સામાન્ય કહે છે. અગિયારની ગાથામાં સ્વીકારી દ્રવ્યને સામાન્ય કહ્યો છો. હા, અહીંયા એમ કે છે કે આ ત્રણ લોકનો નાશ અંદર બિરાજે છે પ્રભુ, ભગવત સ્વરૂપ બધા છે એમ હું અહીંયા અંદરમાં ભાન થયું, રાજથી અને ભેદથી જુદો પડીને ભાન થયું તેને સામાયણ પ્રગટ્યો એમ કહેવાય છે. સામાયણ તો પ્રગટ નથી. શું કહ્યું સમજાય છે? કાંઈ સામાન જે ધ્રુવ છે એ પ્રગટ તો નથી ને અવરાયતો નથી. પણ અહીં શું કહેવામાં આવે છે પરમાત્માને? આચાર્ય સંતો નાચા દિગંબર સંતો એમ કે છે પ્રભુ, જેને સામાન્ય જ્ઞાનના અવિર્ભાવ એકલો આત્માનો અનુભવ પર્યાયમાં, જેમાં રાજ ને ભેદ નહીં એવા જ્ઞાનની પર્યાયનો, આત્માની પર્યાયનો, વિતરાગી પર્યાયનો અનુભવ એને સામાન્ય આવિર્ભાવ કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ ન્યા ફેર નાય છે. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ જ્ઞાતા તિરુભાવનું શું આવ્યું? વિશેષ એને કહ્યું અહીંયા કે રાગ અને દ્વેષ અને પુણ્ય ને પાપનો અનુભવ એ વિશેષ. સમજાય છે? કાંઈ ગાથા એવી આવી છે પ્રભુ, સામાન્ય વિશેષ જ્ઞાન, વિશેષ માં જ્ઞાનની પર્યાય નિર્મળ થાય વિશેષ એ આ નથી લેવું. આય વિશેષ એટલે એકલો આત્મા જે છે તે દ્રષ્ટિમાં ના આવતા, રાગ સહિત અને પર પદાર્થના અલગ સહિત અનુભવમાં આવે તેને સમાન જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો. સમજાય છે? કાંઈ ભાષા તો સહેલી છે પ્રભુ, વસ્તુ છે કે અગમ્ય છે, અલૌકિક છે. સામાન્ય જ્ઞાનનો પ્રગટપણું અને વિશેષ જ્ઞાનનો ઢંગ કહી દઉં એટલે જ્યાં આત્મા રાગથી ભેદથી જુદો પડી અને આત્માને અનુભવે તે પર્યાયને સામાન્ય આવિર્ભાવ કહેવામાં આવે છે. જે પર્યાયને સામાન્ય કહેવામાં આવે છે એટલે કે જેમાં રાગનો ભાગ નથી, ભેદનો ભાગ નથી, અભેદનો અનુભવ છે તેવી દશાને આત્માનો આવિર્ભાવ થયો, સામાન્યનો આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે છે. અને જેને રાજને પુનપાપ દ્વારા અનુભવમાં આવે છે એને થી જ્ઞાન ભાવ પર્યાયમાં તિરુભૂત થઈ ગયો છે. પર્યાયમાં વસ્તુ વસ્તુ છે. આવી જેની વાત છે આ બધી વખત લેવું પડશે જ વાંચવાના. આ બારમાં પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં રોકાણો રહી ગયો. પ્રભુ તું મહા ચૈતન્ય પ્રભુ ભગવાન પૂર્ણાનંદ નો નાથ જે છે જેને આત્મા સિવાય પુનને પાપના કોઈ પણ પ્રકારમાં કે પરગ્નિમાં રોકાતા તેને સામાન જ્ઞાન નો ઢંકાઈ જવું એટલે કે પર્યાયમાં તેનો અનુભવ ન આવવો. પંડિતજી સમજાય એવું છે પ્રભુ? ભાષા તો સાદી છે પ્રભુ, પણ વાત તો જે છે ભાવ ભાવ હોય ભાવ આ તો સંતોની વાણી છે. એક મોક્ષ જનાર એક અવતારી એકે ભલે મોક્ષ જનાર એવા સંતોની આ વાણી છે. ત્રણે લોકના નાથના તીર્થંકરની વાણીને અનુસરીને અનુભવજી અંતરને અનુસરીને થયો એ પૂછી આ શાસ્ત્ર કહે છે. પ્રભુ કે છે તું છો તો ખરો અંદર સામાન્ય, પણ જ રાજને પુન પાપના ભાવથી જો વેદન કર તો તે સામાન્ય જ્ઞાનની પર્યાયમાં જે સામાન્યપણું ભેદ વિના આવવું જોઈએ એ આવ્યું નહીં, માટે તેને જ્ઞાન તિરુભૂત થઈ ગયું એમ કહેવામાં આવે. સમજાય છે? કઈ હું સમજું જયારે હા પુનર્યુક્તિ ન લાગે એની વાત છે ને. બે ત્રણ ચાર વાર આવે તો કઈ પુનર્યુક્તિ ન લાગે થોડું. ભાવનાનો ગ્રંથ વારંવાર વાત કરે ભાવના એને કે શાસન આ બધા લેખ છે આ બધાસન ભાવા આ કહું છું એ લેખ છો. ભાવનાનો ગ્રંથ વારંવાર કહે તે ભાવનાનો ગ્રંથ છે. તમારી શતક આ દીધે કહે છે. આઈ કે છે તારી હરિયાળી તો છે પ્રભુ, પણ તે હરિયાળીમાં પ્રકાર બે પડ્યા. જેને રાજને પુનપાપના ભાવનો લક્ષ અને અનુભવ છે તેને સુધી જ્ઞાન સમાન જે ટીકાળી છે તેનું પર્યાયમાં સમાનપણું આપવું જોઈએ. રાજ વિનાનું સામાનપણું આપવું જોઈએ જે તેને આવ્યું નથી, માટે તેને સામાન્ય જ્ઞાન તિરુભાવ થઈ જેમ કીધું. આ છેલ્લો દી છે હવે તો આ વસ્તુ તો આવી છે પ્રભુ. ગણલોકના નાથ જૈન વિતરાગ અને એમના સંતો કહે એ બધી એક જ વાત છે. અમૃતચંદ્ર આચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા એ મુનિરાજ એમ કહે છે પ્રભુ તું છો તો ખરો અંદર આનંદ નો કંદ, પણ તને જયારે રાજ ને પુણ્યને પાપનો અનુભવ હોય ત્યારે તને આત્માનો સામાન જે છે પર્યાયમાં એનું જે વિશેષપણું આપવું જોઈએ એને આ સામાન કહ્યું છે. પર્યાયમાં જે વિશેષપણું આપવું જોઈએ એને અહીંયા સામાન કહ્યું છે. પંડિતજી એનું છે ભાષા એવી આશરે નથી, ભાષા તો સારી છે. જયારે સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ પ્રભુ પોતે ચૈતન જેવો છે, આનંદ અતિન્દ્રી એવો અતિન્દ્રિય આનંદ નો અનુભવ આવે એને સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ કહેવામાં આવે છે. અને જેને જ્ઞેયના વિશેષો જ્ઞાન તરફમાં લક્ષણ કરતા જ્ઞાન જ્ઞેયને જાણવામાં રોકાતા રાજ પણ દયાદાનમાં જ્ઞાન રોકાતા તેનો જે અનુભવ થાય તેને નિયાકારને કારણે સમાન જ્ઞાન નિર્ભર થઈ ગયો. એટલે પર્યાયમાં જે નિર્મળ પણ થવું જોઈએ એને જ્યાં મરેન પણ થઈ ગયું. સમજાય છે આવી વાત છે. સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ વિશેષ જ્ઞાન નો તિરુમાં વિશેષ જ્ઞાન એટલે જ્ઞાન ની વિશેષ પર્યાય નહીં. વિશેષ એટલે રાજ ને દ્વેષ એ વિશેષ એ રાજદ્વેષ ના વિશેષ દ્વારા જે અનુભવ એ જ્ઞાન નો વિશેષ દ્વારા અનુભવ તેને જ્ઞાન ની પર્યાય પ્રગટ થવી જોઈએ તે તિરુભ થઈ ગઈ. આવી વાતું હવે ત્રણેલોકના નાથ વિતરાગ પરમાત્મા દીવ ધ્વનિમાં આ એવું છે પ્રભુ જેની જેનું પડે પણ વસ્તુ જે સૂક્ષ્મ છે ને પ્રભુ હું પોતે પ્રભુ સૂક્ષ્મ છો ને ઉનપાપના અધિકારમાં એવું લીધું છે કે જેટલો સ્વભાવ છે એ બધો થોડો છે. વાસ્તિકા છે સમયસા જેટલો દયાદાન વ્રત ભક્તિ પૂજા ભગવાનની જાત્રા ભગવાનના દર્શનનો જે ભાવ સમજાનો કઈ એ ભાવ આત્મા નહીં. એ ભાવમાં આત્મા ધંકાઈ જાય છે. આધાર હા પુનપાપ નથી ભૂલી જવાય છે. પુનપાપના અધિકારમાં ભગવાન તીર્થંકર બાંધી ભાવને પણ થોડો કર્યો છે. પાઠ છે એ થોડો જેને અનુભવ છે એને સામાન્ય જ્ઞાન નો તિરુભાવ છે. એટલે કે તેની પર્યાય નો તેને નિર્મળ અનુભવ જોઈએ એનો એને અભાવ છે. અરે પ્રભુ પ્રભુની વાણી અલૌકિક છે ભાઈ. અને નિયાકાર જ્ઞાન નો તિરુભાવ આકાદમ શું કે છે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાન એટલે આત્મા શુદ્ધ જ્ઞાન એટલે આપણે કહેવાય ને પેલું આત્મા સ્વીકારી અને વર્તમાન શુદ્ધ જ્ઞાન પ્રગટ એને જયારે રાજના મિશ્રિતપણાના અનુભવ વખતે એ ભાવ શુદ્ધ જ્ઞાનની પર્યાય નો તિરુભાવ પ્રગટ ન થયો. જે સમ્યક જ્ઞાન પ્રગટ થવું જોઈએ એ થયું નહીં. તેથી તેને રાગને પરજ્ઞાકારે જે જ્ઞાન થયું તેને સામાન્ય જે જ્ઞાન સ્વીકાર એને આશરે પર્યાય જે નિર્મળ થવી જોઈએ તેને સામાન્ય કહીને તેને ઢંકાઈ ગઈ જેમ કીધું છે. સમજાય છે ભાઈ તમારી ગાથામાં જ આવ્યું છે. શું છે આ વાત ત્રણલોકના નાથ વિતરાગની વાતો બાપા અને એના સંતોની અનુભવની વાતો અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસકો અનુભવ અનુભવ, માર્ગ મોક્ષ નો અનુભવ, મોક્ષ સ્વરૂપ. અહીં શું કહ્યું કે જેને રાગ નિરાકાર નું જ્ઞાન અનુભવમાં આવે છે, તેને જ્ઞાન તિરુભૂત થઈ ગયું. પર્યાયમાં નિર્મળતા આવવી જોઈએ, એ ઢંકાઈ ગઈ. આવી નહીં એટલે ઢંકાઈ ગઈ. પર્યાય ની વાત જો, સમાન ટીકાળ નહીં, ટીકાળ નહીં, ટીકા તો ટીકાળ છે જ છે. પ્રભુ સમજાય એવી વાત છે, પણ આ ગાથા એવી આવી છે એટલે જે આવી હોય ત્યારે એનો અર્થ તો એ પ્રમાણે હોય એમ થવો જોઈએ ને. જીણો પડે, સૂક્ષ્મ પડે, પણ જેમ હોય એમ આપવું જોઈએ ને. શું કહ્યું કે જયારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટન અનુભવમાં આવે છે. જોયું, જ્ઞાન એટલે આત્માને જ્ઞાકારમાં જયારે અનુભવમાં આવે ત્યારે તો જ્ઞાનની પર્યામાં નિર્મળતાથી ઢંકાઈ જાય છે, એટલે થતી નથી. પણ જયારે જ્ઞાન એટલે આત્માને રાગ વિનાનો, ભેદ વિનાનો, એકલા જ્ઞાનનો અનુભવ કરવામાં આવે ત્યારે તે જ્ઞાન આવિર્ભાવ થયો, પ્રવી પર્યાયમાં એ પ્રગટ થયો. આવિર્ભાવ રાગ ન્યાકારે જ્ઞાન થતું, ત્યાં જ્ઞાનાકારે જ્ઞાન થયું હવે. આવા શબ્દો છે. પ્રભુ તારા ઘરની વાત છે ને, તારા ઘરની વાત છે પ્રભુ, આ કઈ કોઈના ઘરની વાત નથી. જયારે જ્ઞાન આવ્યું ને, જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શું કીધું એ, જયારે આત્મા રાગ ને પુન ને જ્ઞેયો જે છે પર તેના તરફનો વૃક્ષ છોડી અને ભગવાન સામાન જે ટીકાવ છે તેના તરફનો આશ્રય કરી અને જે પર્યાય પ્રગટ થાય છે એ સામાન્યનો તિરુભાવ નહીં પણ આવિર્ભાવ છે. જ્યાં જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે ત્યાં રાગ પ્રગટ થાય છે, જયારે જ્ઞાનની પર્યાય તિરુભૂત થઈ ગઈ. પણ જયારે રાગથી રહીત અનુભવ થયો ત્યારે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, ત્યારે સામાન્ય જ્ઞાન પેટ્યું, સામાન્ય જ્ઞાન પેટ્યું. એટલે સામાન્ય જ્ઞાન એટલે જેની પર્યાયમાં રાગ ને જ્ઞેયનો આશ્રય નથી તેને આ સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. આટલી વાત છે ભરતભાઈ, આવું ઝીણી વાતું છે. જયારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવા આવે ત્યારે જ્ઞાન પર ગણ થયો. આમ હોવા છતાં પણ જીવો અજ્ઞાની છે. જેને આત્મા રાગ અને ભેદ વિજ્ઞાની ચીજ એનું જેને જ્ઞાન નથી જીવા અજ્ઞાની છે. જીવમાં આસક્ત છે એ પુણ્યને પાપને તેના ફળ ધૂળ આદિ બધા આ ધૂળ ધૂળ પૈસા ધૂળ માટી ધૂળ છે. એ ધૂળમાં જેની આસક્તિ રહી જાય છે કે છે તેમને તે સ્વાદમાં આવતો નથી. તેને પર્યાયમાં સ્વાદ આવવો જોઈએ જ્ઞાનમાં એ આવતો. સમજાય છે? ભાષા તો સરળ છે પ્રભુ, ભાવ તો જે ભગવાનના હૃદયમાં છે, સંતોના હૃદયમાં છે, એ આ ભાવ છે. કે છે કે એ વસ્તુ અબદલ સ્પષ્ટ એવી હોવા છતાં હરિયાળમાં જ્યાં સુધી રાગ ને પુનપાપ ને દયાદાન ને કામ ક્રોધાદી નિયોગમાં જ્ઞાન રોકીને જે સ્વાદ આવે તે જ્ઞાનનો સ્વાદ નથી પણ તે રાગનો વિકારનો સ્વાદ છે. આવ્યો ને સ્વાદમાં આવતું નથી એમ કીધું ને, શું નથી સ્વાદમાં આવતું? જે પર્યાયમાં જ્ઞાનનો અનુભવ આવવો જોઈએ એ પર્યાય રાગમાં અને પુનપાપમાં રોકાતા એ જ્ઞાનની જે પર્યાયનો અનુભવ આપવો જોઈએ તે તેને આવતો નથી. સમજાય છે? કઈ અજ્ઞાની છે તેમને જીવમાં આસક્ત છે. હા હા હા, તેમને તે સ્વાદમાં આવતું નથી. એ પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. દ્રષ્ટાંત કે છે તમે સમજવામાં સરળ પડે એ માટે પરમાત્મા અથવા સંતો દ્રષ્ટાંતથી વાત કરે છે. શું કીધું જુઓ, જેમ અનેક સ્ત્રીના શાકાહારી ભોજનોના સંબંધથી શાક આ ખીચડી એમાં એ મીઠું નાખે છે ને, શાકમાં મીઠું ખીચડીમાં મીઠું મીઠું એ શાકાહારી ભોજનના સંબંધથી ઉમે સામાન્યના લવણનો ફેરો ભાવ. હા હા હા, શું કહ્યું? એકલા શાકના ભાવ્યાને મીઠાનો જે ભાવ છે તે તીરો ભાવ છે. તેને મીઠાનો હવા જુદો દેખાતો નથી, શાક ભેગો મીઠાનો હવા દેખાય છે. સમજાય છે? કઈ કરીને કે જેમને અનેક તરહના શાક આદિ ભોજનના સંબંધથી ઉકેલ સામાન લવણનો તીરો ભાવ, એટલે શું કીધું? શાક દ્વારા જે ખારું આવ્યું એને ખાયકનો તીરો ભાવ થઈ ગયો. પર્યાયમાં વસ્તુ તો હતું એની પ્રશ્ન કઈ નથી. હા હા, એકલા શાક. એક વાર શ્રીમદ રાજચંદ્ર રાણપુર પાસે એ ગામથી આવ્યા હતા. અડતાવ માણસ હોતા એને શાક આખું શાક નાટક્યામાં વાજપેયી આમ જોઈને કહ્યું આમાં મીઠું જાજુ છે, આમાં મીઠું જાજુ છે. એમ આપે રાખ્યું નથી ત્યાં રૂ તું જો ને, એ દૂધીના કટકા જે છે દૂધી રાખે, દૂધી કરે સાત એ કટકા જે એકલા પાણીમાં બફાય અને પછી એમાં મીઠું જો વધારે પડી જાય તો એ કટકાના રેસા તૂટી જાય છે. કટકો નાનો નાનો ભલે હોય પાણીમાં બફાય તો એ રેસા તૂટતા નથી. પાણીમાં દૂધીનું શાક બંધા એમાં રેસા તૂટતા નથી, પણ મીઠું વધારે અંદર પડી જાય તો પેલા રેસા તૂટી જાય છે. શ્રીમદે તો ખાધા વિના ચાખ્યા વિના કીધું કે મીઠું વધારે છે. સાહેબ એમ ચાખ્યા વિના જોઉં રાખી જોઉં એમ આપે કે રીતે કહ્યું મીઠું અંદર પડી ગયું છે તેથી તે સરખી જે કટકા સરખા જે અંશો એવા જોઈએ ફાટ્યા છે, એ ફાટીને ભિન્ન ભિન્ન થઈ ગયા છે. નાના કટકામાં પણ તેના રેસા ભિન્ન ભિન્ન થઈ ગયા છે, એ મીઠું દેખાય છે. મારે તે બીજું કહું છું, એને ગરબી નહોતી ને, એ જ્ઞાની હતા, શ્રીમદ જ્ઞાની હતા, જેથી એને ગરબી નહોતી. એટલે જોયું ત્યાં કીધું કે ખાલું જાતા
રેસા પડે થઈ ગયા છે. અનર્જુનને કીધું એમ જ્ઞાનીને, રાજાની સહિત આત્માને જે અનુભવે એને જેમ એ દૂધીના રેસા જેમ કટકા ના થાય એમ જ્ઞાનમાં રેસા કટકા થઈ જાય છે, ભેદ પડી જાય છે. આ તો દાખલો આટલો છે ને, એ રેસા મીઠું વધારે પડે, મીઠું થતા ને લવણ વધારે પડે તો એના રેસા તૂટી જાય. રેસા પાણીથી બફાય ત્યારે ભલે રંધાય છે પણ એના રેસા તૂટતા નથી, પણ જો મીઠું વધારે પડે તો એના પાતળા જેના રેસા હોય તૂટી જાય છે. એમ આત્મામાં રાગ અને દ્વેષનો સ્વાદ લેતા જ્ઞાનની પર્યાયના રેસા તૂટી જાય છે, જ્ઞાન તૂટી જાય છે. વાત તો બહુ સારી આવી છે. ગાથા તો બહુ ઊંચી છે. એટલે કે જ્ઞાનની જે દશા હો, જ્ઞાન સામાન્ત્રિકા જોયું નહીં, એ જ્ઞાનની દશામાં રાગ મિશ્રિત થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયની જેમ રેસા તૂટી જાય છે એમ જ્ઞાન ખંડ ખંડ થઈ જાય છે. શ્રદ્ધામાં એ જ્ઞાનની એકતાનો પર્યાય નિર્મળાનો અનુભવ નથી રહેતો. એને શું કહ્યું કરીને, જ્ઞાન ભાવનો અનુભવ, જ્ઞાન પ્રગટ ત્યારે ભોજનના સંબંધથી ઉપજે. શાક જ ખારું છે એમ જ્ઞાનીને લાગે છે, ખીચડી ખારી શાક ખારું અજ્ઞાનીને શાક ને એના ઉપર દ્રષ્ટિ છે, પણ એમાં જે મીઠું છે જુદું છે. એનો જે પર્યાયમાં શાક થી ભિન્ન પર્યાયમાં ખારકનો અનુભવ આવવો જોઈએ એ શાકના ગર્ભીને. મીઠાની પર્યાય મીઠું દ્રવ્ય દ્રવ તો ધ્રુવ, એની પર્યાયનો અવાજ એને ઢંકાઈ જાય છે, એને પર્યાયનો અવાજ આવતો નથી. સમજાય છે કઈ? લગ્ન ના આવીર્ભાવથી અનુભવ આવતું, શું કીધું? વિશેષ લગ્ન ના આવીર્ભાવ. એ શું કીધું? સામાન્ય લવણમાં ભોજનના સંબંધી સામાન લવણમાં તીરો ભાવ, એટલે શાક દ્વારા એને મીઠું ખારામાં ખ્યાલમાં આવે છે. અને વિશેષ લવણ આવિર્ભાવ, વિશેષ એટલે શાક દ્વારા એનો પ્રગટપણું, પણ શાક વિના એકનું ખારપણું ત્યાંનું ઢંકાઈ જવું, એની વાત થોડી પડે છે. અધિકાર ભાઈ આવ્યો છે. એક જ્ઞેયાચારે જ્ઞાન ન અનુભવતા, જ્ઞાનને જ્ઞાનાચારે અનુભવવું એ જેનું શાસન. બહુ ટૂંકું કહીએ તો આ રાજ આવી દયા દાન વર્તાદીના વિકલ્પના મિશ્રિત જ્ઞાનને જ્ઞાનને ન અનુભવતા, એનાથી એકલા ભિન્ન જ્ઞાનને અનુભવતા છે તો પર્યાય એ જૈન શાસન છે. પર્યાય વિશેષ જ્ઞાન જે પૈક્યું એ જૈન શાસન છે. અને શાક દ્વારા જે ખાળ કરી એમ જ્ઞેય દ્વારા જ્ઞાન જણાય તે જ્ઞાન જ્ઞાન નહીં. ત્યાં શાક જ દેખાય છે. વિશેષ લગ્નના આવિર્ભાવથી અનુભવમાં આવતું, સામાન્યનો તિરુભાવ એટલે એટલું મીઠું સ્વાદ આપવો જોઈએ એનું ઢંકાઈ જવું, અને શાકાદીના સ્વાદ ભેદે ભેદરૂપે વિશેષ રૂપ જોયું, શાકાદીના ભેદરૂપે વિશેષ રૂપ. એને વિશેષ રૂપ લવણ તેનો અવાજ અજ્ઞાની શાકના લોલપી મનુષ્યો ને આવે છે. આ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત તો જ્ઞાન સમજાવવા માટે કહ્યું છે કે શાકના લોલપીને શાકમાં લવણની ખારકને ન અનુભવતા શાકના ભાગ દ્વારા લવણને અનુભવે છે, પણ જે શાકનો લોલપી નથી તે શાકમાં લવણને શાક મિશ્રિત ન અનુભવતા એકલો મીઠાનો ભાગ જુદો ખારો જાણવામાં આવે છે. જેનો તો છે થોડું થોડું હોત હો રતનલાલજી આવું છે. ત્રણે લોકના નાથ શ્રીમંદર ભગવાન બિરાજે છે, દીવ ધનીમાં એ બધું ત્યાં આવે છે. એ આ વાત છે બધી પ્રભુ, જ્યાં દીવ ધનીમાં પરમાત્મા ને ત્યાં આવે છે એ આ વાત છે. પણ અહીંના સંબંધ રહી અથરે બીજી વાત અહીંના સંબંધ રહી છે ને ઉપદેશ સામાન્યનો આવિર્ભાવ, સામાન્યનો એટલે મીઠાનો એકલો હોત અને વિશેષનો તિરુભાવ એટલે શાકના દ્વારા નો તિરુભાવ મૂકાઈ જવું અનુભવમાં આવતું છે. એકાકાર ભીન લવણ તેનો સ્વાદ આવતો નથી. તિરુભાવ અનુભવમાં આવતું એકાકાર ભીન લવણ તેનો સ્વાદ શાક દ્વારા જે મીઠાનો સ્વાદ આવે છે એને શાક વિનાના એકલા લોહનો સ્વાદ આવતો નથી. આ તો દ્રષ્ટાંત રહ્યો. વળી પરમાર્થથી જોવામાં આવે, જેની વાત બહુ છે તો સામાન્ય એવી વાતથી અનુભવમાં આવતું શું કીધું, પરમાર્થથી જોવામાં આવે તો વિશેષના આવિર્ભાવ શાક દ્વારા ખારક અનુભવમાં જે આવે છે એ તો શાક દ્વારા જોવું ખરેખર તો મીઠું મીઠાથી સ્વાદમાં આવે છે, લવણ લવણના ભાવથી સ્વાદમાં આવે છે. પરમાર્થ તો એમ છે પણ તને શાકના લોલપીને લવણનો સ્વાદ ભીન વાગતો નથી. એમ ગિરેના લોલપીને જ્ઞાનની ભિન્નતા ભાસી નથી, એ જ્ઞેયને જ ભાસે છે, જ્ઞેયને જ ભાવે છે. જ્ઞેયમાંથી ભિન્ન જ્ઞાન એ જ્ઞેયને જ્ઞાન જ્ઞેયને રૂપે નહીં થતું, એવા જ્ઞાનના સ્વાદને લેનારને સામાન્ય જ્ઞાનનો એને અનુભવ છે. સામાન્ય જ્ઞાન એટલે જે જ્ઞેય ઉપર છે શાકાદી, એ વિજ્ઞાનો જે પર્યાય એને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે કે અહીં આ ન્યાય અનુભવમાં ટૂંકામાં કે જે શાક દ્વારા લવણ ખ્યાલમાં આવે એ લવણને તિરુભાવ કહેવામાં આવે એની પર્યાયમાં, અને એકલું મીઠું ખ્યાલમાં આવે એને આવિર્ભાવ મીઠાનો કહેવામાં આવે. એમ જ્ઞાનને જ્ઞેય દ્વારા જાણવામાં આવે એને જ્ઞાનને તિરુભાવ કહેવામાં આવે, સમજાઈ ગયું. અને જ્ઞાનને જ્ઞેયના લક્ષ વિના જ્ઞાનને જ્ઞાન અનુભવમાં આવે તેને જ્ઞાન આવિર્ભાવ કહેવામાં આવે. આ વસ્તુનું સ્વરૂપ છે વિશેષ.